એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડી વાત કરવાના છીએ જે અમેરિકી સાહિત્યમાં બહુ મહત્વની ગણાય છે.
હા, અને એટલી જ વિવાદાસ્પદ પણ રહી છે.
બરાબર, માર્ક ટ્વેનની એડવેન્ચર્સ ઓફ હકલબેરી ફિન. આપણી પાસે આ નવલકથા, એના લેખક અને સમયના માહોલ વિશે ઘણી માહિતી છે.
અને આપણો હેતુ એ છે કે હક અને જીમની જે સફર છે નદી પરની અને એમના મનની અંદરની, એને સમજવી.
સ્વતંત્રતાની શોધ અને પેલી સમાજની રૂઢિઓ સામેનો સંઘર્ષ.
ખરું ને?
ચોક્કસ. અને એ સમજવા માટે પહેલા માર્ક ટ્વેન, જેમનું સાચું નામ તો સેમ્યુએલ ક્લેમેન્સ હતું, એમને જાણવા જરૂરી છે.
હા, 1835માં જન્મ, અમેરિકન સાહિત્યના પિતામાં તરીકે ઓળખાય છે.
અને એમાં કંઈ ખોટું નથી. મિસિસિપી નદી કાંઠે ઉછર્યા, પછી પોતે રિવર બોટ પાઇલટ પણ બન્યા, એટલે નદી તો એમના લોહીમાં હતી અને લેખનમાં પણ દેખાય છે. એમની શૈલી એ જ અનોખી હતી, હાસ્ય, કટાક્ષ અને પેલી આમ બોલચાલની ભાષાનો પ્રયોગ.
બિલકુલ, સમાજ પર સીધો કટાક્ષ એ સમય માટે તો આ બહુ નવી વાત હતી.
અને નવલકથાનો સમય પણ મહત્વનો છે. 1885માં પ્રકાશિત થઈ, પણ વાર્તાનો સમય એ અમેરિકી ગૃહયુદ્ધ પછીનો છે, પેલો પુનર્નિર્માણ યુગ.
હા, એટલે કે દેશ ફરીથી એક થઈ રહ્યો હતો, ગુલામી નાબૂદ થઈ હતી, પણ સમાજમાં હજી ઘણું બધું બદલાવવાનું બાકી હતું, ખાસ કરીને દક્ષિણમાં.
અને મિસિસિપી નદી એ તો જીવાદોરી કહેવાતી, એટલે જ પેલું હેમિંગવેનું વાક્ય.
હા, કે આધુનિક અમેરિકન સાહિત્ય હકલબરી ફિનમાંથી જ જન્મે છે, એ આ પુસ્તકનું વજન દર્શાવે છે.
પણ તમે કહ્યું એમ વિવાદો પણ શરૂઆતથી જ. કેમ?
એક તો ભાષા, એમને લાગ્યું કે ભાષા અશિષ્ટ છે, છોકરાઓ બગડી જાય એવી. પછી હકનું પાત્ર પણ, એમને લાગ્યું કે એ નિયમો તોડનારો છે.
એટલે પુસ્તકાલયોમાંથી પ્રતિબંધિત પણ થઈ હતી.
હા, થઈ હતી. અને આજે પણ એમાં વપરાયેલા અમુક શબ્દોને કારણે વિવાદ તો ચાલુ જ છે, જાતિવાદના મુદ્દે.
આ બધું જાણવું જરૂરી છે, કારણ કે એ પુસ્તક કયા સંદર્ભમાં લખાયું એ સમજાય.
બરાબર, તો વાર્તા શરૂ થાય છે સેન્ટ પીટર્સબર્ગ, મિઝોરીમાં, મિસિસિપી કાંઠે. આપણો હીરો હકલબેરી હક ફિન, 13-14 વર્ષનો છોકરો.
એ કોની સાથે રહે છે શરૂઆતમાં?
વિધવા ડગલસ અને એની બહેન મિસ વોટસન સાથે. અને આ બંને બહેનો એને સુધારવા માંગે છે, સભ્ય બનાવવા.
સભ્ય એટલે એમના માટે શું હતું સભ્ય બનવું?
એટલે ચોખ્ખા કપડાં પહેરવા, સ્કૂલે જવું, બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી. ટૂંકમાં જે હકને બિલકુલ પસંદ નથી, એને તો બંધન લાગે છે.
એનું મન તો બહાર ભટકવામાં હશે, ટોમ સોયર સાથે.
હા, લૂંટારૂ ટોળીને રમતો રમવામાં. એને મુક્ત રહેવું ગમે. આ બધું એને પિંજરા જેવું લાગે.
અને એ પિંજરામાંથી નીકળવાની ઈચ્છા ત્યારે વધી જાય છે જ્યારે એના પિતા પાછા આવે છે, પેપ ફિન.
ઓહ, પેપ, એ પાત્ર તો ખરેખર ભયાનક છે. દારૂડિયો, હિંસક.
એને હક ભણે કે સુધરે એ નથી ગમતું, બરાબર?
જરાય નહીં. એને તો બસ હકના પૈસા પડાવી લેવા છે, જે એને વારસામાં મળ્યા હતા. અને એટલે એ હકનું અપહરણ કરે છે.
ક્યાં લઈ જાય છે?
નદીની સામે પાર એક જૂની લાકડાની કેબિનમાં. ત્યાં એને પૂરી દે છે, મારે છે, બહુ ખરાબ હાલત કરે છે.
આ અનુભવ પછી હક શું કરે છે? ડરી જાય છે?
ડરે છે, પણ એનામાં એક પ્રકારની ચાલાકી છે, પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની સૂઝ. તે ભાગી છૂટવાનું નક્કી કરે છે.
કેવી રીતે?
બહુ હોશિયારીથી. જ્યારે પેપ બાર હોય છે ત્યારે પોતાની હત્યાનું નાટક રચે છે. કુહાડીથી દરવાજો તોડે, ડુક્કર મારીને એનું લોહી બધે ફેલાવે.
જાણે કોઈ એને મારીને નદીમાં ફેંકી ગયો હોય.
બરાબર. પછી એક નાની હોડી લઈને ભાગી જાય છે નજીકના જેક્સન આઇલેન્ડ પર,
એક નાનકડો ટાપુ. ત્યાં એકલો હોય છે
શરૂઆતમાં એવું લાગે છે, પણ પછી એને ત્યાં કોઈક મળે છે. વાર્તાનું બીજું મુખ્ય પાત્ર
કોણ?
જીમ, મિસ વોટસનનો ગુલામ.
ઓ, એટલે એ પણ ભાગીને આવ્યો છે.
હા, હક પહેલા તો ચોંકી જાય છે, કારણ કે એને શીખવવામાં આવ્યું છે કે ગુલામનું ભાગવું એ ખોટું છે. પણ પછી જીમ એને કારણ કહે છે.
શું કારણ હતું?
જીમે સાંભળ્યું હતું કે મિસ વોટસન એને ન્યૂ ઓર્લિન્સના ગુલામ બજારમાં વેચી દેવાની હતી, અને ત્યાં જાય એટલે એ
એના પરિવારથી, પત્ની બાળકોથી હંમેશ માટે અલગ થઈ જાય.
બાપરે, આ તો બહુ ગંભીર વાત કહેવાય.
એટલે જીવ બચાવવા અને પરિવાર સાથે રહેવાની આશામાં એ ભાગી છૂટ્યો હતો.
એટલે હવે જેક્સન આઇલેન્ડ પર બે ભાગેડું ભેગા થયા. હક સભ્યતાથી ભાગી રહ્યો છે અને જીમ ગુલામીથી.
હા, બંનેની સ્થિતિ સરખી. બંને સમાજની નજરે ગુનેગાર, પણ બંનેને સ્વતંત્રતા જોઈએ છે.
અને પછી એમને પેલો તરાપો મળે છે ને?
હા, નદીમાં તણાઈને આવેલો એક મોટો તરાપો એ જ એમનું ઘર બની જાય છે, એમની નાનકડી દુનિયા.
અને તરાપા પર એમની યાત્રા શરૂ થાય છે, મિસિસિપી નદી પર. કઈ તરફ?
દક્ષિણ તરફ. પણ એમનો પ્લાન તો ઓહાયો નદી પકડીને ઉત્તરના સ્વતંત્ર રાજ્યોમાં જવાનું છે, જ્યાં જીમ આઝાદ થઈ શકે.
એટલે તરાપો એમના માટે એક સુરક્ષિત જગ્યા જેવો બની જાય છે, કિનારાના સમાજથી દૂર.
બરાબર, ત્યાં એ બંને સમાન છે, કોઈ માલિક ગુલામ નહીં. પણ હકના મનમાં સંઘર્ષ ચાલુ રહે છે.
પેલું સમાજે શીખવેલો વિચાર કે જીમને મદદ કરવી એ પાપ છે.
હા, એ જ. એનો વિકૃત અંતરાત્મા, જે સાચાને ખોટું માને છે, એને ડર લાગે છે કે એ ખોટું કરી રહ્યો છે, નર્કમાં જશે.
પણ તરાપા પરનો અનુભવ એને કંઈક બીજો શીખવે છે, ખરું ને?
ચોક્કસ. જેમ જેમ સમય જાય છે, હક જીમને એક વ્યક્તિ તરીકે જોવા માંડે છે, એક પ્રેમાળ મિત્ર, લગભગ પિતા જેવો, જીમ એની સંભાળ રાખે છે.
આંતરિક બદલાવની શરૂઆત. પણ પછી પેલી ધુમ્મસવાળી ઘટના બને છે.
હા, એક રાતે ગાઢ ધુમ્મસમાં હકની નાની હોડી તરાપાથી વિખૂટી પડી જાય છે. કલાકો પછી એ પાછો મળે છે.
જીમ તો ખુશ થઈ ગયો હશે.
બહુ જ. પણ હક, એના કિશોર મગજમાં શું સૂજ્યું? એણે જીમ સાથે મજાક કરી.
કેવી મજાક?
એણે નાટક કર્યું કે કંઈ થયું જ નથી, એ તો બધું જીમનું સપનું હતું. જીમ પહેલા માની ગયો, પણ પછી જ્યારે એને ખબર પડી,
એને બહુ દુઃખ લાગ્યું હશે.
ખૂબ. અને એણે હકને બહુ ગંભીરતાથી કહ્યું કે મિત્રોએ આમ એકબીજાની લાગણી દુભાય એવું ન કરવું જોઈએ.
અને હક પર આની શું અસર થઈ?
એને એને પહેલીવાર ઊંડો આઘાત લાગ્યો. એને સમજાયું કે એણે ખોટું કર્યું છે, અને એણે જીમની માફી માંગી.
એક ગોરા છોકરાએ કાળા ગુલામની માફી માંગી, એ સમયે આ બહુ મોટી વાત કહેવાય.
બહુ જ મોટી. હક પોતે લખે છે એ સમયની ભાષામાં કે મને એક નિગ્રો સામે ઝૂકવામાં 15 મિનિટ લાગી, પણ મેં કર્યું અને મને અફસોસ નથી. આ એક ટર્નિંગ પોઈન્ટ છે.
એ જીમને હવે સમાન મનુષ્ય તરીકે જોવાનું શરૂ કરે છે.
બિલકુલ. પણ કિનારા પર પાછા ફરે એટલે સમાજનું વાસ્તવિક રૂપ સામે આવે છે, જેમ કે પેલો ગ્રેન્જર ફોર્ડ પરિવાર.
હા, એ શું હતું?
એક કુલીન પરિવાર. દેખાવમાં બધું સરસ, મોટું ઘર, સારી રીતભાત. હક પહેલાં તો અંજાઈ જાય છે.
પણ પછી?
પણ પછી ખબર પડે છે કે આ પરિવાર અને બીજો એક શેફર્ડસન પરિવાર, એમની વચ્ચે પેઢીઓથી લોહિયાળ દુશ્મની ચાલે છે. કારણ કોઈને ખબર નથી.
ચર્ચમાં સાથે જાય અને બહાર નીકળીને એકબીજાને મારે.
હા, આવો દંભ. હકનો મિત્ર બનેલો બક ગ્રેન્જરફોર્ડ પણ આ હિંસામાં માર્યો જાય છે. હકને ભારે આઘાત લાગે છે.
આ કહેવાતી સભ્યતાનું પોકળપણું ઉઘાડું પડી જાય છે.
બરાબર. એ ફરી જીમ પાસે તરાપા પર ભાગી જાય છે. પણ શાંતિ ક્યાં? બે નવા મુસાફરો આવી ચડે છે.
પેલા બે ઠગ, ડ્યુક અને કિંગ.
હા, એક પોતાને ડ્યુક કહેવડાવે, બીજો ફ્રાન્સનો રાજા. હક અને જીમ સમજી જાય છે કે આ બનાવટી છે, પણ શું કરે?
એ લોકો તો પછી કિનારે જઈને લોકોને છેતરવાનું શરૂ કરે છે, નહીં?
હા, જાત જાતના નાટક, ક્યારેક ધર્મના નામે, ક્યારેક શેક્સપિયરના નામે. એક રોયલ નોનસેન્સ શો હતો એમનો.
એ શું હતું?
એકદમ અશ્લીલ કહી શકાય એવો, પણ લોકો જોવા આવતા. ટ્વેન અહીં સમાજની ભોળપણ અને લાલચ પર કટાક્ષ કરે છે.
પણ એમનું સૌથી ખરાબ કામ તો હજુ બાકી હતું.
હા, પૈસા માટે. એમણે જીમને પકડાવી દીધો.
શું? વેચી દીધો?
$40માં સિલાસ ફેલ્પ્સ નામના ખેડૂતને વેચી દીધો. કહ્યું કે આ ભાગેડું ગુલામ છે.
હકનું શું થયું? એને કેવી લાગણી થઈ હશે?
એ તો ભાગી પડ્યો. એના જીવનનો સૌથી મોટો સંઘર્ષ હવે શરૂ થાય છે. પેલો વિકૃત અંતરાત્મા ફરી જાગે છે.
એને લાગે છે કે જીમને મદદ કરવાનું પાપ કર્યું, એટલે જ આ સજા મળી.
બરાબર. નર્કનો ડર લાગે છે. તે વિચારે છે કે મિસ વોટસનને પત્ર લખી દઉં કે જીમ અહીં છે, એટલે મારું પાપ ધોવાઈ જાય.
અને એ પત્ર લખે છે?
લખે છે, પણ પત્ર હાથમાં પકડીને એ અટકી જાય છે. એને જીમ યાદ આવે છે, એમની મિત્રતા, જીમની વફાદારી, એની માનવતા.
જીમે એની કેટલી સંભાળ રાખી હતી એ બધું.
હા, જીમ માત્ર મિલકત નથી, એ એક માણસ છે, એનો મિત્ર છે. એના મનમાં યુદ્ધ ચાલે છે, સમાજ શું કહે છે અને એનો અનુભવ શું કહે છે.
અને પછી એ શું નિર્ણય લે છે?
એ પત્ર, જે એને બચાવી શકે તેમ હતો, એને ફાડી નાખે છે.
અને પેલું પ્રખ્યાત વાક્ય બોલે છે.
ઠીક છે, તો હું નર્કમાં જઈશ. ઓલ રાઇટ ધેન, આઈલ ગો ટુ હેલ.
વાહ, આ તો બળવો કહેવાય, સમાજ સામે, ધર્મ સામે.
એ જ તો આ નવલકથાની પરાકાષ્ઠા છે. એણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળો, ભલે દુનિયા એને ખોટો કહે.
આ નિર્ણય પછી એ જીમને છોડાવવા ફેલ્પ્સ ફાર્મ જાય છે.
હા, પણ ત્યાં પહોંચે એટલે વળી નવી ગરબડ. ફેલ્પ્સ પરિવાર એને ભૂલથી એમનો ભત્રીજો ટોમ સોયર સમજી લે છે.
શું વાત છે! અને પછી?
હા, પણ સમય પારખીને ટોમ બનવાનો નાટક ચાલુ કરી દે છે. અને પછી ખરો ટોમ સોયર પણ ત્યાં આવી પહોંચે છે.
લે, હવે શું થાય?
ટોમ પણ રમતમાં ભળી જાય છે. એ હકનો સાથ આપે છે અને પોતે ટોમનો ભાઈ સેડ હોવાનો ડોળ કરે છે. હવે બંને મિત્રો જીમને છોડાવવાની યોજના બનાવે છે.
પણ અહીં હક અને ટોમનો તફાવત દેખાય છે નહીં?
બહુ સ્પષ્ટ રીતે. હક માટે જીવ બચાવવાનો સવાલ છે, એને બસ જીમને જલ્દી બહાર કાઢવો છે. પણ ટોમ માટે
એ તો સાહસ કથા જેવી રમત છે.
બરાબર, એ પુસ્તકોમાં વાંચેલી વાર્તાઓ જેવી યોજના બનાવે છે. દોરડાની સીડી, ગુપ્ત સંદેશા, જીમની કોટડીમાં સાંપ કરોડિયા છોડવા,
આ બધું જીમ માટે તો ત્રાસદાયક હશે.
ખૂબ જ. પણ ટોમને તો બસ રોમાંચ જોઈએ છે. હકને નથી ગમતું, પણ એ ટોમના પ્રભાવમાં છે.
ટુએ નહીં, ટોમ દ્વારા સમાજની પેલી અવ્યવહારુ પુસ્તકીય વૃત્તિની મજાક ઉડાવે છે.
હા, અંતે ભાગતી વખતે ગોળીબાર થાય છે. ટોમને ગોળી વાગે છે અને ત્યારે જીમ, જેણે જાણી જોઈને છુપાવી રાખ્યું હતું કે મિસ વોટસન તો 2 મહિના પહેલા જ ગુજરી ગઈ હતી,
અને મરતા પહેલા એમણે જીમને આઝાદ કરી દીધો હતો.
હા, એટલે જીમ તો ક્યારનોય સ્વતંત્ર હતો. આખી છોડાવવાની યોજના જ નાટક હતી, ક્રૂર મજાક.
બાપરે, ટોમે આવું કેમ કર્યું?
બસ પોતાના સાહસ ખાતર. અને બીજો ખુલાસો જીમ હકને કરે છે.
શું?
કે પેલો નદીમાં જોયેલો મૃતદેહ હકના પિતા પેપનો હતો.
એટલે હક હવે એનાથી પણ મુક્ત છે.
હા, આ અંત થોડો વિચિત્ર નથી. જીમની આઝાદી એના સંઘર્ષનું નહીં, પણ માલિકની દયાનું પરિણામ.
ઘણા વિવેચકો એવું માને છે. શું ટ્વેન કહેવા માંગે છે કે ગુલામી પ્રથા જ અતાર્કિક હતી, કે ટોમ જેવા લોકો સમાજની નૈતિક અપરિપક્વતા બતાવે છે?
અને અંતે હક શું કરે છે જ્યારે એને ફરી સભ્ય બનાવવાની વાત આવે છે? એ ના પાડી દે છે. કહે છે, હું સહન નહીં કરી શકું. એ પશ્ચિમના અજાણ્યા પ્રદેશ, ધ ટેરિટરી તરફ ભાગી જવાનો નક્કી કરે છે, ફરીથી સ્વતંત્રતાની શોધમાં.
એટલે આખી નવલકથા ઘણા મુદ્દા ઉઠાવે છે. સ્વતંત્રતા વિરુદ્ધ બંધન,
જાતિવાદ, ગુલામી પ્રથાની ક્રૂરતા,
અને પેલો મુખ્ય સંઘર્ષ, વ્યક્તિનો અંતરાત્મા વિરુદ્ધ સમાજના નિયમો.
હા, સાથે સાથે ધર્મ અને સમાજનો દંભ, સાચું શિક્ષણ શું છે, હક વિરુદ્ધ ટોમ, આ બધું જ.
અને ટ્વેનની શૈલી, હકની ભાષામાં એના દૃષ્ટિકોણથી કટાક્ષ, વ્યંગ, પ્રતીકો,
નદી, તરાપો, કિનારો, બધાનો અર્થ છે. એટલે જ આ કૃતિ આજે પણ એટલી જ મહત્વની છે.
તે આપણને આપણા પોતાના અંતરાત્માને સાંભળવા અને કદાચ તેના માટે ઊભા રહેવા પ્રેરે છે.
બરાબર, સાચી સ્વતંત્રતા કદાચ એ જ છે, દબાણ છતાં સત્ય અને માનવતાનો પક્ષ લેવાની હિંમત.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.